જ્ઞાન ઉપયોગ પરથી હણાય એવું તો સ્વરૂપ છે જ નહીં, કારણ કે પરપદાર્થો જ્ઞાનને કંઈ પણ કરી શકવા સમર્થ નથી. પણ જે જ્ઞાનનો ઉપયોગ પોતાની પર્યાયની નબળાઈથી થતા રાગને કારણે હીનો પડે છે તે વાત પણ અહીં લીધી નથી. ફરીને જ્ઞાન ઉપયોગ પરથી હણાય એવું તો સ્વરૂપ છે જ નહીં, કારણ કે પરપદાર્થો જ્ઞાનને કંઈ પણ કરી શકવા સમર્થ નથી. પણ જે જ્ઞાનનો ઉપયોગ પોતાની પર્યાયની નબળાઈથી થતા રાગને કારણે હીણો પડે છે તે વાત પણ અહીં લીધી નથી. એટલે તીવ્ર રાગને કારણે ઉપયોગ હણાણો એ વાત પણ અહીં લીધી નથી, અને તેને ઉપયોગ જ કયો નથી. કારણ કે જે ઉપયોગ ચૈતન્ય સ્વભાવના આશરે કામ કરે ને તેનું જ અવલંબન લીએ છે તે ઉપયોગમાં રાગ જ નથી, પછી તે હીણો કેમ પડે? સ્વના અવલંબન પૂર્વકનો ઉપયોગ આત્મામાં એકાકાર થાય છે તેને જ અહીં ઉપયોગ કયો છે. અહીં જ્ઞાનીના ઉપયોગને ઉપયોગ કયો છે, અજ્ઞાનીના ઉપયોગને ઉપયોગ કહેતા નથી. એમ જે ઉપયોગ પર પદાર્થોથી પણ હરાય નહીં તે સ્વથી કેમ હરાય? જે ઉપયોગ પાછો પડે છે તેને અહીં ઉપયોગ ગણ્યો જ નથી. પણ ચૈતન્યના આશરે એકાકાર થઈ વૃદ્ધિ પામે છે એવા અપ્રતિહત ઉપયોગને જ ઉપયોગ કયો છે. નિમિત્તોમાં તથા રાગમાં અટકે તે ઉપયોગ જ નથી. જે જીવ પોતાનું સ્વરૂપ સમજતો નથી તે અનાત્મા છે. જે ઉપયોગ સ્વદ્રવ્યનો આશ્રય ન કરે ને પરમા ભયમાં કરે તેને ઉપયોગ જ કહેતા નથી. જેમ આત્મા અનાદિ અનંત છે તે કોઈના કારણે છે જ નહીં, તેમ ઉપયોગ પણ બહારના કારણે લવાય કે વૃદ્ધિ થાય કે ઘટાડો થાય તેવું તેનું સ્વરૂપ છે જ નહીં. ઉપયોગ પોતાના દ્રવ્યનો આશ્રય છોડે નહીં ને પરનો આશ્રય લે નહીં, તે જ ઉપયોગ છે. દ્રવ્યનો આશ્રય છોડે નહીં એટલે કે સ્વભાવમાં એકાકાર થતા વૃદ્ધિ પામે ને પરનો આશ્રય કરે નહીં એટલે કોઈ દિવસ હરાય નહીં, એવું ઉપયોગનું સ્વરૂપ છે. નિમિત્તો તથા રાગમાં અટકે તે ઉપયોગ જ નથી. ઉપયોગ પર્યાય છે, છે તેને કોણ હરી શકે? આ જગતમાં દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણ વસ્તુ છે. જેમ દ્રવ્ય જ્ઞેય છે, ગુણ જ્ઞેય છે, તેમ પર્યાય પણ જ્ઞેય છે. ઉપયોગ તે જ્ઞાન ગુણની પર્યાય છે તથા તે જ્ઞેય પણ છે. જ્ઞાન પણ કહેવાય અને જ્ઞેય પણ કહેવાય. ઉપયોગની પર્યાય જે જાણવાની ક્રિયા થઈ એનું નામ જ્ઞાન પણ કહેવાય અને એનું નામ જ્ઞેય પણ કહેવાય. એમાં બેવડો ધર્મ છે. જળ પદાર્થ છે એમાં જ્ઞાન નથી પણ જ્ઞેય પણ છે. જ્ઞાનનો વિષય થાય જાણવાનો, પણ એમાં જ્ઞાન નથી. ભીતમાં ભીતમાં જ્ઞેય જ પણ છે. પણ અહીંયા જે જ્ઞાન થાય આત્માનું જ્ઞાન, ઈ જ્ઞાનમાં જ્ઞાન પણ છે ને ઈ જ્ઞાનમાં જ્ઞેય પણ છે. કેમ કે જ્ઞાન જ્ઞાનને જાણે છે, જ્ઞાન જ્ઞાન પોતાના જ્ઞાનને જ્ઞાન જાણે પણ ખરું. એટલે જ્ઞેય અને જ્ઞાન એ જ્ઞાનની પર્યાયમાં બે ધર્મ છે. દ્રવ્યમાં જ્ઞાન છે, ગુણમાં જ્ઞાન છે, પર્યાયમાં જ્ઞાન છે. દ્રવ્ય જ્ઞેય રૂપે છે, ગુણ જ્ઞેય રૂપે છે અને પર્યાય પણ જ્ઞેય રૂપે છે. તો એ જ્ઞાન પણ છે પર્યાયમાં અને જ્ઞેય પણ છે એમ બંને. દીવાનો પ્રકાશ છે તો એ પ્રકાશમાં એ પ્રકાશવું પણ છે, પ્રકાશવું પણ છે, એ પોતે પોતાને પ્રકાશે પણ છે. પરને તો પ્રકાશે છે તો વ્યવહાર, પણ એ પર્યાય એની પ્રકાશની છે, એ પ્રકાશે પણ છે અને પ્રકાશને પણ પ્રકાશે છે એમ. એને પ્રકાશ માટે બીજા દીવાની જરૂર નથી. એમાં જ્ઞાન પ્રગટ થાય છે. એ જ્ઞેયનો ધર્મ જ્ઞાન પણ છે, એનો જ્ઞેય પણ છે. પોતે પોતાથી પોતાના જ્ઞાનને જાણે એવો સ્વભાવ છે અને જ્ઞાન જ્ઞાનમાં જણાય એવો પણ સ્વભાવ છે. જાણે અને જણાય, જાણે અને જણાય, જાણે અને જણાય બે ધર્મ એ જ્ઞાનમાં છે એમ. જાણે અને જણાય, જાણે કોણ કે જ્ઞાન, અને જણાય શું કે જ્ઞાન. હા, જો એ જો તમે એમાં ભૂલ ખાધી કે જાણે કોણ કે જ્ઞાન અને જણાય શું કે ટેબલ, તો ગયા દુનિયામાંથી, તો ગયા દુનિયામાંથી. જો તમારે આત્માનું ધ્યાન કરવું હોય એટલે જો તમે જ્ઞાન જાણે કો કોને કે ટેબલ ને તો તમારું લક્ષ ક્યુ ટેબલ ઉપર તો આત્મા ઉપર ક્યુ નહીં બારે રહ્યું ગયું ને તો એવો પ્રયોગ કરવો જોઈએ કે મારા જ્ઞાનમાં તો જ્ઞાન જણાય છે મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે મારા જ્ઞાનમાં આત્મા જણાય છે અને જણાઈ રહ્યો છે બધાને હો તમને બધાને જણાય તો રહ્યો છે પણ ઈ જ્ઞાનમાં મારું સ્વજ્ઞે જણાય છે ઈ ચૂકાઈ ગયું અને ટેબલ જણાય છે ખુરશી જણાય છે એટલે આખું લક્ષ ફરી ગયું એટલે તમે તમારા જ્ઞાનમાં જ્ઞાન તો થાપ્યું પણ તમારા જ્ઞાનમાં જે જ્ઞેયપણું હતું એને થાપ્યું એ ધર્મને ઉડાડ્યો અને જ્ઞેય થાપ્યું બહાર જ્ઞાન આ રાખ્યું ને જ્ઞેયમાં રાખ્યું અહીંયા એમ કે છે કે જ્ઞાનમાં બેવડો ધર્મ છે જાણે પણ ખરું અને જણાય પણ ખરું શું જણાય ટેબલ ના આ એકદમ મુદ્દાની વાત છે ને એટલે સમજવા જેવી છે આ આ ભણેલાની ભૂલ છે કરવું તો છોડાવ્યું આ બીજો પાઠ છે મંજુલાબેન બીજો પાઠ છે કરવાનું તો છોડાવ્યું કે તું કરતા તો નથી ટેબલને ખુરશીનો કે રોટલીનો કરતા તો નથી પણ એ તારા જ્ઞાનમાં જ્ઞેય બનાવીશ ને હું રોટલીને કરું નહીં પણ રોટલીને જાણું તો આત્મજ્ઞાન થાય ન થાય કેમ ન થાય શું એને ભૂલ કરી કે અહીંયા થાપ્યું જ્ઞાન અને આ જ્ઞાનનું જ્ઞેય થાપ્યું રોટલી સમજી ગયા તો જ્યાં તમે જ્ઞેય થાપ્યું ત્યાં તમારું જ્ઞાન જશે આ જણાય આ જણાય આ જણાય આ જણાય આ જ્ઞેય જણાય છે હું આ જ્ઞેય મારું નહીં આખો ભૂલી ગયો કે કૌશિલ મારો નહીં પણ કૌશિલ મારા જ્ઞાનમાં જણાય છે તો એ ગયા દુનિયામાંથી કૌશિલ ના દીકરાનું નામ હું તમારા હા કૌશિક કે તો એ દુનિયામાંથી ગયા ત્યારે આમ નજર કૌશિકની સામે છે પણ જણાય છે શું કે મને તો જ્ઞાન જણાય છે કૌશિક જણાતો નથી જ્ઞાન નથી જણાતો એમ કરવું પડશે ત્યારે જ્ઞાન અંદરમાં આવશે તમારું આ મુદ્દાની વાત આવી કે જ્ઞાન છે એ જાણે પણ ખરું અને જણાય પણ ખરું આ આત્મ ધ્યાન કરવાની કળા છે લોકો કહે છે કે આત્માનું ધ્યાન કરવું પણ ધ્યાન ક્યાંથી થાય કેમ કે એને બેવડો ધર્મ તો અહીં થાપ્યો નથી જ્ઞાન અહીં થાપ્યું ને જ્ઞેય એવા થાપ્યું લોકાલોક મારું નહીં અને કેવડી ભગવાન લોકાલોકને જાણે છે તો આપણે થોડા પદાર્થને જાણીએ આપણો સ્વભાવ છે હવે જાણવામાં શું દોષ જાણવું તો સ્વભાવ છે ને આપણો પણ કેને જાણવો સ્વભાવ છે તારો આત્માને જાણવું એ તારો સ્વભાવ છે તો અહીંયા જાણવાનું બંધ કરી અને અહીંયા જાણવા રોકાણો તો તને આત્માનું જ્ઞાન કેદી થાય આ મોટી ભૂલ છે આ સાધારણ ભૂલ નથી આ ભણેલાની ભૂલ પંડિતો આમાં ગોથું ખાઈ જાય ગોથું આમાં ખાય છે ખલાસ ક્યાંથી મળે કે મને આત્મા જણાતો નથી મને આત્મા જણાતો નથી અભ્યાસ બહુ કરું છું પણ હજી આત્માના દર્શન થતા નથી પણ એની શ્રદ્ધામાં એમ ખોટું છે એની શ્રદ્ધા એને શું કરી છે કે મારામાં જ્ઞાન તો થાય છે પણ જ્ઞેયો આ બધા છે એ મને જણાય છે એટલે દ્રષ્ટિ આખી જ્ઞેય સન્મુખ થઈ ગઈ આત્માની તરફ એનો ઉપયોગ આવતો જ નથી બહિર્મુખ ઉપયોગ થઈ ગયો એટલે ઇન્દ્રિય જ્ઞાનનો જન્મ થઈ ગયો અતિન્દ્રિય જ્ઞાનનો જન્મ ન થયો હવે અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ કરવું હોય આત્માને પ્રસિદ્ધ કરવા માટે ઇન્દ્રિય જ્ઞાનને રોકવું હોય તો મને ગુરુદેવ જણાતા નથી સામે ગુરુદેવ પ્રત્યક્ષ બેઠા હોય ને ત્યારે એમ કરવું પડશે કે મને ગુરુદેવ જણાતા નથી મને તો મારું જ્ઞાન જણાય છે મારો જ્ઞાયક આત્મા જણાય છે તો તમારું પર ઉપરથી જ્ઞેય ઉપરથી લક્ષ છૂટી અને અંતરમાં આવશે અને ભગવાન આત્માના દર્શન થશે માટે આત્મામાં બેવડો ધર્મ છે જાણે પણ ખરો આત્મા અને જણાય પણ ખરો જાણનારો પોતે અને જણાયો પણ પોતે બીજો કોઈ ખરો નહીં તો હવે જો આ જ્ઞાનીનું વચન છે, આ જ્ઞાનીનું વચન છે કે આત્મા જ્ઞાન પણ છે, જ્ઞાન સ્વભાવ પણ છે અને જ્ઞેય સ્વભાવ પણ છે, બેવડો ધર્મ આત્મામાં છે, તો હવે મારે પરને જાણતા જાણતા તો અનંત કાળ ગયો, તો કોઈ દી સુખ તો આવ્યું નહીં. માટે લાય થોડીક વાર અખતરો તો કરું, પરને જાણવાનું બંધ કરીને હું મારા આત્માને જાણું તો ખરો, આનંદ આવે છે. જો આનંદ આવે તો સમજી લેવું કે આ વાત સાચી ને ઓલી વાત ખોટી હતી. હા, પછી તો એનો પ્રયોગ જ, પછી તો એનો પ્રયોગ કરે, પછી એનો પ્રયોગ આત્મામાં ઠરવાનો. પછી પ્રયોગ સમ્યક દર્શન તો થઈ ગયું, પછી એનો પ્રયોગ આત્મામાં ઠરવાનો. કેમ કે પરને જાણતા જ્ઞાને થતું નથી ને સુખે થતું નથી, અને આત્માને જાણતા જ્ઞાન પણ થાય છે ને સુખ થાય છે. કેમ કે આત્મામાં જ્ઞાન છે ને આત્મામાં સુખ છે, તો એને જાણનારને જ્ઞાન પણ થાય ને સુખ પણ થાય. આ પરપદાર્થોમાં જ્ઞાને નથી એમાં સુખે નથી, સોનામાં દાગીનામાં જ્ઞાન નથી ને સુખ નથી, આ હીરા મોતીના દાગીનામાં જયશ્રીબેન જ્ઞાન નથી ને સુખ નથી. એને જાણતા તમને સુખ આવવાનું નથી ને જ્ઞાની થવાનું નથી. લ્યો, તમારા આત્મામાં જ્ઞાન ભીરું છે, તમારા આત્મામાં સુખ ભીરું છે. તમે તમારા આત્માને જાણો, જ્યારે જાણો ત્યારે તમને સુખ, અત્યારે જાણો તો આજે સુખ, કાલે જાણો તો કાલે સુખ પ્રગટ. જે સમયે જાણો નિયમ, બસ આ આખા ઉપયોગને બહાર ભમાવવાનો રોકીને અંતર્મુખ ઉપયોગમાં તમારા આત્માને જાણો. કેમ કે જ્ઞાનમાં જ્ઞાન જાણે પણ ખરું અને જણાય પણ ખરું. શું જણાય? હા, જ્ઞાન જણાય. બસ 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 બસ. એક વખત પાંચ છ વર્ષ પહેલાની વાત છે, છ સાત વર્ષ થઈ ગયા, હું હતો મુંબઈ. ત્યારે બેસતા વર્ષે બધા દર્શન કરવા જાય ગુરુદેવના, ગુરુદેવના દર્શન કરવા જાય ત્યારે બેસતા વર્ષે ગુરુદેવ બે શબ્દો સારા બધાને કહે, મોણી બેસતા વર્ષે મોણી કે કઈક આપો, શું વાક્ય આત્માનું હિત થાય. તો એક વખત ગુરુદેવ એવી બોણી સરસ ઊંચા મોંચી આપી કે અમને પોતાથી પહેલા પોતાથી વાત કરી કે અમને તો અમારું જ્ઞાન જણાય છે, અમને આ બીજું કાંઈ જણાતું નથી. પછી કે અમારો આત્મા જ અમને જણાય છે, આ પર પદાર્થ અમને ખરેખર કાંઈ જણાતા નથી. એમ કહ્યું, પોતાથી વાત કરી. પછી એમ કહ્યું કે તમને પણ ખરેખર તમારું જ્ઞાન જ જણાય છે, તમારો આત્મા જ જણાઈ રહ્યો છે, તમને પણ કાંઈ જણાતું નથી, તમારો જ્ઞાન જ તમને જણાય છે. કેમ કે એવી ગાથા છે સમયસારની 17-18મી કે આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવતો હોવા છતાં પણ એને અનાદિકાળથી પરનું લક્ષ છે ને, એટલે જણાવા છતાં હું એને જાણતો નથી, મને આત્મા જણાતો નથી, મને આ જણાય છે, આ જણાય છે, આ જણાય છે, એમ એની દ્રષ્ટિ બહિર્મુખ રહી ગઈ છે. ત્યારે ગુરુદેવે કહ્યું કે તમને પણ બધા જીવોને, જીવ માત્રને જણાય છે તો જ્ઞાન, પણ તમે એ સ્વીકાર કરતા નથી, માનતા નથી, તમે માનતા નથી, તમને એમ લાગે છે કે આ પુસ્તક જણાય છે. એટલે ઈ જે અનાદિકાળનો ખોટો અભ્યાસ, અભ્યાસ અને અધ્યાસ એટલે ટેવ, ખોટી ટેવ પડી ગઈ છે. હવે ખોટી જે અજ્ઞાનજન્ય ટેવ છે એનો તો નાશ કરવો છે, તો જ જ્ઞાન પ્રગટ થશે, નહીં તો જ્ઞાનની પ્રાપ્તિ નહીં થાય. શ્રીમદે એમ કહ્યું છે કે ઘટપટ આદિને જાણતું તેથી તેને માન, પણ જાણનારને માન નહીં, કેવું કહીએ જ્ઞાન. આ સોફા સેટ છે, આ ગળો છે ને, આ પંખો છે ને, આ ટેબલ છે, એમ તું એના અસ્તિત્વને તું જાહેર કરી રહ્યો છો, આ છે, આ છે, આ છે, આ છે, પણ એમ તને કેમ નથી આવતું કે હું છું, હું છું, હું છું? હું છું એમ તને કેમ નથી આવતું? એ એક વાક્યમાં બહુ ઊંચામાં ઊંચી વાત શ્રીમદ રાજચંદ્રજી અત્યારે જે આપણે વાત ચાલે છે ને એના અનુસંધાનમાં આ વાત એને કરી છે. મળી જાય આ વાક્ય એનું બહુ ઊંચું છે. ઘટપટ આદિને જાણતું તેથી તેને માન, જાણનારને માન નહીં કેવું કહીએ જ્ઞાન. આ અજ્ઞાન થઈ ગયું તારું, પણ આ ઘડો છે, ઘડાને ઘડા રૂપે જાણવું એમાં અજ્ઞાન? હા, ઘડો છે એને ઘડા રૂપે જાણું છું, આ ડોલ નથી, લોટો નથી, ઘડાને ઘડા રૂપે જાણવું તો અજ્ઞાન? અજ્ઞાન. કેમ કે ઘડો જે જ્ઞાનમાં ઘડો પ્રસિદ્ધ કરે છે એ તને જ્ઞાન જણાતું નથી અને જ્ઞેય જણાય છે, તો એ સ્વભાવથી ખસી ગયું જ્ઞાન, સ્વભાવથી જ્ઞાન ભ્રષ્ટ થઈ ગયું. પોતાને પ્રસિદ્ધ ન કરતા એકાંત પરને પ્રસિદ્ધ કરવા માંડ્યું જ્ઞાન, એનું નામ અજ્ઞાન છે. પોતાને જાણતા જાણતા જણાય તો જ્ઞાન છે, પણ પોતાને જાણવાનું ચૂકી ગયો, જાણનાને જાણ્યો નહીં અને આ જણાય છે તો થઈ રહ્યું. એટલે પરનું કર્તાપણું અને પરને જ્ઞેય બનાવવાનું બે બંધ કરવું પડશે. પર્યાર્થિકની આંખ સર્વથા બંધ કરવી પડશે. પર્યાયોને ભેદને જાણવાનું, પરને જાણવાનું એક વખત થોડો ટાઈમ માટે કે મને પર જણાતું નથી, અરે મારા પરિણામ પણ જણાતા નથી, મારા પરિણામમાં જે ભક્તિનો રાગ આવ્યો એ પણ જણાતો નથી, મને તો જાણનાર એવો જ્ઞાયક આત્મા જણાય છે. તો એમ તમારું જ્ઞાન પર ઉપરથી ખસીને આત્મા ઉપર આવે તો એ વખતે તમને નિર્વિકલ્પ અનુભવ થઈ શકે છે. એ વાત છે. પ્રેક્ટિસ કરવાની જો બે વાત મેં મંજુલાબેનને કહ્યું, મેં કહ્યું આ રોટલી થાય છે એમ જાણો, રોટલી કરું છું એ શલ્ય કાઢી નાખો. એક વાત, પેલો પાઠ મેં કહું બરાબર પાકો થાય પછી એક બીજું લેસન તમને આપીશ, પણ અત્યારે કહી તો દઉં લેસન બીજું, બીજો પાઠ એ. તો બીજો પાઠ શું? તો કે અમે કહ્યું જો પેલા પાઠમાં એમ કહ્યું કે રોટલીને કરનાર નહીં, રોટલી થાય એને જાણનાર, એને એટલે શું, ઓલું કરતા બુદ્ધિ છોડાવવા માટે એટલું કેવું પડે, એટલું કેવું પડે ને, એક સ્ટેજ કેવું પડે કે રોટલીને રોટલી થાય છે એમ જણાય છે, રોટલીને હું કરું છું એમ જાણવાનું કાઢી નાખો. પછી બીજો પાઠ તો રોટલી જણાતી નથી પણ મારું જ્ઞાન જણાય છે, મારું જ્ઞાયક આત્મા જણાય છે. તમારી આંખ રોટલી ઉપર છે અને તમારું જ્ઞાન આત્મા ઉપર આવી જશે. આંખ આ કોડો છે ને, આ તો કોડું છે. આંખ બધાને એમ લાગે કે આ તો રોટલી સામે નજર કરે છે, પણ રોટલી સામે નજર ન હોય એનું જ્ઞાન આત્મા હોય જાય. તો એ બીજો પાઠ છે. પણ પેલો પાઠ કરતા બુદ્ધિનો, આ હોય તો આ થાય, આ હોય તો આ થાય, આ હોય તો આ થાય, એ વાત આવ ખોટી છે. કાઢવાનો પેલા પાઠને અભિમાન તો તમારે છોડવું પડશે, પછી બીજો પાઠ તમને જવાબ દેશે. જો પેલો પાઠમાં કરતા બુદ્ધિ હશે તો આ જવાબ નહીં મળે તમને. બાકી તમે કહ્યું ને હાલતા ચાલતા પ્રયોગ કરવો, હાલતા ચાલતા, હાલતા ચાલતા મોટરમાં બેસતા, ટ્યુબ રેલવેમાં જતા, કોઈની આરે વાત કરતા, એમ વિચારવું જોઈએ કે આ રમાબેન જણાય છે કે મારું જ્ઞાન જણાય છે? રમાબેને એમ વિચાર કરવો જોઈએ કે પુનિતબેન જણાય છે કે મારું જ્ઞાન જણાય છે? કોઈને ખબર ન પડે, કોઈને ખબર ન પડે કે હું વિચાર કરે છે અને એ એનું કામ કરતો હોય. આ પ્રેક્ટિસ છે. જાદુ આ તમને કહું કે ગુરુદેવ પાસે જાદુ હતું, સાચી વાત છે. લોકો કે એટલે જાદુની લાકડી માથે હાથ ફેરવે તો પૈસા વાળા થઈ જાય, એ જાદુ નતું, એની પાસે આ જાદુ. જાદુ મેજિક છે, મેજિક મેજિક છે, મેજિક છે, પોતે વસ્તુ ચમત્કારિક છે, ચમત્કારિક વસ્તુ છે, જાણે માણે એવું છે, ચમત્કારિક વસ્તુ છે, છે જાદુ, સાચી વાત છે. 49મું પાનું ફરીથી. આ જગતમાં દ્રવ્ય ગુણ પર્યાય ત્રણ વસ્તુ છે. જેમ દ્રવ્ય જ્ઞેય છે, ગુણ જ્ઞેય છે, તેમ પર્યાય પણ જ્ઞેય છે. ઉપયોગ તે જ્ઞાન ગુણની પર્યાય છે, તથા તે જ્ઞેય પણ છે. જો આવ્યું ને, આમાંથી આપણે વિસ્તાર થયો. ઉપયોગ છે તે જ્ઞાન ગુણની પર્યાય છે, એટલે જ્ઞાન તો છે જ, તથા તે જ્ઞેય પણ છે. પણ લખ્યું ને, એટલે જ્ઞાન તો છે જ, જ્ઞાન તો છે જ, જાણવાની ક્રિયા થઈ એનું નામ તો જ્ઞાન છે. પણ એ જ્ઞાનમાં બેવડો ધર્મ જ્ઞેય પણ છે. એ જાણે પણ ખરું ને જણાય પણ ખરું. એમાં કેટલા સમય લાગે? એક સમય એક જ લાગે. જ્ઞાન જાણે પણ ખરું અને આત્મા એમાં જણાય પણ ખરો, સમય એક. જયારે એક સમયનો કાળ આવે ત્યારે અનુભવ થાય. આવો વિચાર કરે તો અનુભવ ન થાય કે મારા જ્ઞાનમાં મારો જ્ઞાયક આત્મા જણાય છે, તો કાળ ભેદ થઈ ગયો. તો એ તો ભેદ થઈ ગયો. ભેદ થઈ ગયો તો વિકલ્પ ઉત્પન્ન થાય. પેલા સમજવા માટે આવું આવે ખરું, પણ પછી એ પણ કાઢી નાખું કે જાણનારો હું અને જણાય તે હું એમ વિચારું, પછી એ વિચારે છોડી દેવો. એ વિચાર જયારે છૂટી જાય એક સમય, એ વિચાર જયારે છૂટી જાય ત્યારે એ ઠરી જાય આત્મા. તેનું નામ સમ્યક દર્શન છે. આ સમ્યક દર્શન કેમ થાય? એની અવિધિ ચાલે. આત્માનો અનુભવ કેમ થાય? એની અવિધિ છે. કે મારા જ્ઞાનમાં પરજ્ઞેયો જણાતા નથી, પણ મારા જ્ઞાનમાં મારું જ્ઞાન જણાય છે, અથવા તો જ્ઞાનમાં આત્મા જણાય છે. જ્ઞાયક આત્મા, મારા જ્ઞાનમાં મારો આત્મા જણાય છે. જાણનારો જ મને જણાય છે, જાણનારાને જ હું જાણું છું. સમજી ગયા? હવે જાણનારાને હું જાણું છું તો એમાં કેટલા સમય વ્યા ગયા? તો તો એ કઈ વસ્તુ બે નથી. જાણનાર કોણ અને જણાય કોણ? બે આત્મા તો નથી, આત્મા તો એક જ છે. તો એક જ સમયમાં જયારે જાણનારો જણાય જાય, એ રીતે એક સમય આવી જાય, એટલો ભેદ છૂટી જાય. જાણનારો પણ હું અને જણાયો પણ હું, એવા જે બે ભેદ પડતા હતા, એ ભેદ જયારે છૂટી જાય ત્યારે ઉપયોગ સ્થિર થઈ જાય અને આત્માનો અનુભવ થઈ જાય. સમય એક, એક સમયમાં આ સ્થિતિ ભજે. ભલે એને પકડતા અસંખ્યાત સમય ચાલ્યો જાય ઉપયોગ પકડતા, પણ સમય એક સમયમાં આ સ્થિતિ થાય ત્યારે એને ભેદનો ભેદજન્ય વિકલ્પ ઉઠતો તો એ છૂટી જાય. હું આ જ્ઞાન અને મને આ જ્ઞેય જણાય છે એ તો બહુ દૂર છે. એ તો ખડીના દ્રષ્ટાંતે વાત કરી કે ખડી ભીતને સફેદ કરે છે, એ તો બહુ દૂર છે. એમ જ્ઞાન પરને જાણે છે એમાં તો સાધ્યની સિદ્ધિ છે જ નહીં. પણ આત્મા આત્માને જાણે છે એમાંય સાધ્યની સિદ્ધિ નથી. કેમ કે એટલો ભેદ પડ્યો ને, બે આત્મા ક્યાં છે? આત્મા તો એક જ છે. જણાય છે તે પણ આત્માને, જણાયો જાણનાર તે પણ આત્મા. એવી એક સ્થિતિ જયારે આવે. પણ આ બીજો પાઠ છે, ઓલું ધ્યાન રાખવું. પેલો પાઠ પાકો બરાબર કરવાનો છે. અભિમાન 80% જીતાઈ ગયો, તમારો મોહ જીતાઈ ગયો. મિથ્યા તો જે છે ને, તીવ્ર મિથ્યાત્વ કરતા બુદ્ધિનું, એ 80%, 75% એ ગળી જાય એકદમ. મિથ્યાત્વ અભિમાન કરતાપણાનું અભિમાન ગળી જાય. હવે જ્ઞાતામાં આવ્યો, કરતા નથી પણ જ્ઞાતા છું, એમ આવ્યો કે નહીં? પછી કોનો જ્ઞાતા? બસ જ્ઞાયકનો જ્ઞાતા. ત્યારે આખો ઉપયોગ અનંત કાળથી જે રખડતો હતો બહાર, એ અંદરમાં આવી અને એને અનુભૂતિ થાય, એને સ્વાનુભવ થાય, ભગવાન આત્માના દર્શન થાય. આ એક અનુભવની કળા છે. આ ગુરુદેવે જે મેજિક, જે ચમત્કાર કર્યો, એ આ ચમત્કાર કર્યો છે. આત્માનો સ્વરૂપ શું અને આત્માનો અનુભવ કેમ થાય, આ બે વાત આ પુરુષે 45 વર્ષ કરી. અનુભવ અને અનુભવનો વિષય, આ બે વાત કરી છે. જો ઉપયોગ તે જ્ઞાન ગુણની પર્યાય છે, તથા તે જ્ઞેય પણ છે, આમાંથી બધું ચાલ્યું. અહીં જ્ઞેય અધિકાર છે. પર્યાય જ્ઞેય કેવો હોય તેની વાત કરે છે. 7મા બોલમાં કહેલ હતું કે જ્ઞાન પર્યાયને પરનું અવલંબન નથી. જ્ઞેય પદાર્થ ઉપયોગ છે, ઉપયોગ નહીં પદાર્થ ઉપયોગ જે છે 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 તેને પરનું અવલંબન કેમ હોય, વળી જ્ઞેય પદાર્થ ઉપયોગ જે છે 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 તેને બહારથી કેમ લવાય, વળી જ્ઞેય પદાર્થ ઉપયોગ જે છે 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 તેને કોઈ બીજો કેમ હરી શકે, એટલે જે ઉપયોગ છે તેને પરનું અવલંબન હોઈ શકે નહીં. જાણવા માટે પરના અવલંબનની શાસ્ત્રની જરૂર જ નથી એમ કહે છે. તો શાસ્ત્ર પરથી લક્ષ ઉઠાવી દે તારે જ્ઞાન કરવું હોય આત્માનું તો. એટલે જે ઉપયોગ છે તેને પરનું અવલંબન હોઈ શકે નહીં એમ સાતમા બોલમાં કહ્યું, તેને બહારથી લવાતો નથી એમ આઠમા બોલમાં કહ્યું, તેને કોઈ હરણ કરી શકતો નથી એમ નવમા બોલમાં કહ્યું, જેમ દ્રવ્ય છે ગુણ છે તેમ પર્યાય પણ છે, તો પછી જ્ઞાન ઉપયોગરૂપ પર્યાય જે છે છે તેને કોણ હરી શકે, હરી જાય કોઈ હરી જાય એમ કહો તો છે રહેતું નથી, છે ની શ્રદ્ધા રહેતી નથી, માટે પર્યાય છે એમ સ્વીકારનારને કોઈ હરી જાય એવી શંકા પડે જ નહીં. પંચમ કાળ અથવા પ્રતિકૂળતા જ્ઞાન ઉપયોગને હરી શકતા નથી, તે જ્ઞેય પર્યાયનો સ્વભાવ એવો છે કે તે નિમિત્ત કે બહારથી લવાતો નથી, તે સ્વનો આશ્રય છોડતો નથી ને કોઈ હરી જાય તેવો નથી. જ્ઞાનનું કામ શું, જ્ઞેયોનું અવલંબન લે તે જ્ઞાનનું કામ નથી. જ્ઞાન બહારથી વૃદ્ધિ પામે એવું જ્ઞાનનું કામ નથી, કોઈથી હીણું પડી જાય એવું તે જ્ઞાન નથી, એવો તે જ્ઞેયનો સ્વભાવ છે. જગતમાં જીવો કહે છે કે ભાઈ આ પંચમ કાળમાં અવતાર થયા ને કાળના કારણે ઉપયોગ હીણો થઈ ગયો, પણ તે વાત મિથ્યા છે. ઉપયોગ હીણો થાય તેવું ઉપયોગનું સ્વરૂપ જ નથી. સંસારમાં લક્ષ્મી જતા તથા પ્રતિકૂળતા આવતા અજ્ઞાની જીવો માને છે કે અમારી આબરૂ હણાઈ ગઈ, પણ ભાઈ તેમાં શું હણાયું, અનુકૂળ સંયોગો તથા લક્ષ્મી હતી તો મારી આબરૂ હતી ને પ્રતિકૂળતા આવતા મારી આબરૂ હણાઈ ગઈ, તે તો તે બધી કલ્પના નવી ઉભી કરી છે. જ્ઞાન પર્યાય પ્રતિકૂળ સંયોગોથી હણાઈ જાય તેવો તેનો સ્વભાવ જ નથી. વળી કોઈ જીવ અગિયારમાં ગુણ સ્થાનેથી પડી જાય ને ક્રમશઃ તે નિગોદમાં જાય તેવા જીવના જ્ઞાન ઉપયોગને ઉપયોગ જ કહેવાતો નથી. આત્મામાં જે ઉપયોગ જાય તેને જ ઉપયોગ કહીએ છીએ, જે પરમાં રહે કે રાગમાં રહે તેને ઉપયોગ જ કહ્યો નથી. પરથી હણાય નહીં, જે સ્વથી પાછો પડે નહીં, પણ સ્વમાં એકાકાર રહે તે જ ઉપયોગનો સ્વભાવ છે. આ બોલમાં અલિંગ ગ્રહણનો અર્થ અ એટલે નહીં, લિંગ એટલે ઉપયોગ, ગ્રહણ એટલે પરથી હરાઈ જવું તે, એટલે ઉપયોગ પરથી હરી જઈ શકાતો નથી, એટલે પર પદાર્થે એ ઉપયોગનો ધર્મનો નાશ થતો નથી. આ રીતે આત્માનું જ્ઞાન હરી જઈ શકાતું નથી, એટલે કોઈ જ્ઞાનને લૂંટી શકતું નથી, એવું ઉપયોગનું સ્વરૂપ છે. ઉપયોગ પણ એક જ્ઞેય છે. તારા ઉપયોગરૂપી પર્યાયને જ્ઞેયને હે શિષ્ય તું આમ જાણ. ઉપયોગ જ્ઞાન પણ છે અને ઉપયોગ જ્ઞેય પણ છે, એ બેવડો સ્વભાવ ઉપયોગમાં એટલે જ્ઞાનમાં રહેલો છે. થઈ ગયો વખત, લ્યો નવ બોલ થયા, દસમો બોલ આવશે હવે. એ બેન એવું છે કે એ કશાયની મંદતા છે, એની કશાયની માત્ર એની મંદતા છે, અને એ મંદતામાં એવો ભાવ એને આવી જાય કે, અને બીજું શું છે કે એને આત્માના સ્વરૂપ વિશે જ વિપરીતતા છે. એ ઘણા તો આત્મા કોને કહે છે કે એક વિશ્વમાં વ્યાપક આત્મા છે, અને આપણે એક આત્માનો એક અંશ છીએ, માટે એક વ્યાપક એવો આત્મા એનો અનુભવ કરવો, એમ અનેક પ્રકારની આત્મા વિશેની કલ્પનાઓ કરે છે. જે સર્વજ્ઞ ભગવાને આત્મા કયો, અસંખ્યાત પ્રદેશી અને શુદ્ધ નિત્ય નિરાવરણ એનું પડખું, એ વસ્તુ કોઈ સમજતું નથી. મીરાબાઈ પણ કશાયની મંદતા વાળો ખરો જીવ, અને કશાયની મંદતા માં દેવ પણ થાય, કશાયની મંદતા વાળા અન્ય મતિ તપ કરતા હોય તો દેવમાં પણ જાય, મિથ્યા દ્રષ્ટિ સ્વર્ગમાં જઈ શકે છે, સમજી ગયા? એટલે કશાયની મંદતા હતી મીરાબાઈને, નરસિંહ મહેતાને, પણ એને આત્મભાન નહોતું, આત્મદર્શન નહોતું. બધું આત્મા ઉપર ભલે કરે પણ આત્માનું સાચું સ્વરૂપ એના ખ્યાલમાં નહોતું. કેમ બેન? એવું છે કે જીનેન્દ્ર ભગવાન સાક્ષાત કા નિમિત્ત હોય, કા આત્મજ્ઞાની ગુરુ નિમિત્ત હોય જેને આત્મા જોયો છે, અને કા એને લખેલા શાસ્ત્રો જે હોય એ જ નિમિત્ત થાય. અન્ય મતિના શાસ્ત્રો સમ્યક દર્શનમાં નિમિત્ત થતા નથી. એને પહેલામાં પેલી અનિશુદ્ધ શ્રદ્ધા જૈન દર્શનની કરવી પડશે. એ તો હજી એનો વ્યવહાર છે. અહીંથી પણ મળે, અહીંથી મળે, આ પણ સાચા, આ પણ સાચા, એવું વસ્તુના સ્વરૂપમાં બિલકુલ. એ ના માનવું છે,
એ માને
બરાબર,
જાણે ખરા પણ માને નહીં,
બરાબર,
બધા જાણે, શાસ્ત્રો જાણે પણ માને નહીં, માન્યતામાં છે
નહીં. પણ એટલે મારું કહેવાનો અસહી છે કે જેટલા અન્ય મતિ જૈન મત સિવાય નહી જેટલી વાતો છે, એટલી વાતોમાં ખરેખર તો એ તો આત્મા તો છે જ, આખર તો આત્મા છે બધાઓ, સમજી ગયા? એમાં કશાયની મંદતા વખતે આત્માના વિચારો પણ આવી જાય. આત્માનો અનુભવ કર્યા પછી, શુદ્ધાત્માનો અનુભવ થઈ ગયો અને સમ્યક દર્શન પ્રગટ થઈ ગયું, પછી તમે વેદાંત વાંચો, બૌદ્ધ વાંચો કે કુરાન વાંચો તો કઈ વાંધો નથી, સમજી ગયા? પણ જો સમ્યક દર્શન થવા પહેલા બીજા વાંચનમાં જીવો જો ચડી જાય, કેમ કે એ તો નિમિત્તપણે ખોટું છે, તો ભલે એ પોતે માને કે મને તો પાકી શ્રદ્ધા છે, પણ સંભવ છે કોઈ વખતે, સંભવ છે કે એને જૈન દર્શનની શ્રદ્ધામાં પણ મચક આવી જાય, સંભવ છે. બધા કરે છે એમ સંભવ છે. એટલે લાલબત્તી ધરું છું તમને કે એ નક્કી થઈ ગયેલી વાત છે કે ખોટા છે, એ શાસ્ત્રો નથી પણ ચોપડા છે, એ આગમ નથી પણ ચોપડા છે, સમજીએ? એટલે ખોટું વાંચન કરવા જવું
નથી.
આપણે ટાઈમ ક્યાં છે? આપણી પાસે એટલું સાહિત્ય છે, એટલું સાહિત્ય છે કે આપણે જિંદગીભર અધ્યયન કરીએ તો શાસ્ત્ર ખૂટે એમ નથી. તો પછી આપણે સાચા શાસ્ત્રોનું અધ્યયન શા માટે ન કરવું કે જેમાંથી થોડુંક પણ સાચું સમજાય? મને તો કોઈ ઘણી વાર પૂછે કે બૌદ્ધામ કે છે, વેદાંતામ કે છે, મેં હું એ કહું કે મેં વાંચ્યા નથી, મેં એ શાસ્ત્રો કાંઈ વાંચ્યા નથી અને હું કાંઈ એવા જાણતો નથી. મને તો એક ફક્ત તીર્થંકર પરમાત્માએ કહેલા શાસ્ત્રો એનું અધ્યયન આખી જિંદગી કરું છું, બસ કાંઈ વાંચતો નથી. અને બીજું કે ગમે તેટલા જીવો, એમ કે જગત એને જ્ઞાની તરીકે થાપે અને પછી એના પુસ્તકો નીકળે, સમજી ગયા? એ હું વાંચતો નથી. મને પુસ્તકો મારા હાથમાં ભેટ આપે કે આ પુસ્તક બહુ સારું છે અને આ પુસ્તક બહાર નીકળ્યું છે, એની પ્રસ્તાવના વાંચી લો, બહુ મન થાય તો પ્રસ્તાવના વાંચું, એટલે એમાંથી બધું મળી જાય કે આ ખોટું છે, બધું આવી શ્રી પ્રવર્તન સાધ્ય શાસ્ત્ર એની ગાથા 172 અલિંગ્રહણના 20 બોલ એના ઉપર પૂજ્ય ગુરુદેવનું વ્યાખ્યાન પાનું 50મું છે. જગતમાં જેવો કહે છે કે ભાઈ આ પંચમ કાળમાં અવતાર થયા ને કાળના કારણે ઉપયોગ હીણો થઈ ગયો, પણ તે વાત મિથ્યા છે, ખોટી છે. પંચમ કાળના કારણે ઉપયોગ હીણો નથી થયો. ઉપયોગ હીણો થાય તેવું ઉપયોગનું સ્વરૂપ જ નથી. ઉપયોગ હીણો થાય એવું ઉપયોગનું સ્વરૂપ જ નથી. અહીંયા ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગની વાત છે. અહીંયા જે ઉપયોગ છે એ સાધકને શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય એની વાત છે. જગતમાં જીવો કહે છે કે ભાઈ આ પંચમ કાળમાં અવતાર થયા ને કાળના કારણે ઉપયોગ હીણો થઈ ગયો, એટલે જ્ઞાન હીણું થઈ ગયું, ઘટી ગયું, પણ તે વાત મિથ્યા છે, એટલે ખોટી છે. ઉપયોગ હીણો થાય એટલે ઉપયોગ ઘટી જાય તેવું ઉપયોગનું સ્વરૂપ જ નથી. સંસારમાં લક્ષ્મી જતા તથા પ્રતિકૂળતા આવતા અજ્ઞાની જીવો માને છે કે અમારી આબરૂ હણાઈ ગઈ, પણ ભાઈ તેમાં શું હણાયું? અનુકૂળ સંયોગો તથા લક્ષ્મી હતી તો મારી આબરૂ હતી, ને પ્રતિકૂળતા આવતા મારી આબરૂ હણાઈ ગઈ. તે તો તે બધી કલ્પના નવી ઉભી કરી છે. જ્ઞાન પર્યાય પ્રતિકૂળ સંયોગોથી હણાઈ જાય એટલે ઘટી જાય તેવો તેનો સ્વભાવ જ નથી. એક વખત આત્મજ્ઞાન પ્રગટ થઈ ગયા પછી ગમે એવા પ્રતિકૂળ સંયોગ આવી જાય તો પણ જ્ઞાનીનું જ્ઞાન ઘટી શકતું નથી. પ્રતિકૂળ સંયોગ એને કંઈ કરી શકે નહીં. જેમ કે શ્રેણીક મહારાજા ને ક્ષાયિક સમ્યક દર્શન પ્રગટ થયું, સમ્યક જ્ઞાન સાથે લઈ અને ગયા ને નારકમાં ગયા છે. અત્યારે નારકીની ભૂમિકામાં નારકી તરીકે જન્મ થઈ ગયો. કેમ કે સમ્યક દર્શન થવા પહેલા એને મુનિનાજને જયારે ઉપસર્ગ કર્યો, સર્પ નાખ્યો ડોકમાં, અને એ વખતે જ એને આયુષ્યબંધનો કાળ હતો અને આયુષ્યબંધ આવી ગયો. કેમ કે એક જ્ઞાનીની વિરાધના એ અનંત જ્ઞાનીની વિરાધના થઈ. એટલે એવું એને પાપ કર્યું એ વખતે કે એ પાપના પરિણામથી એને નરકની આયુષ્યબંધ આવી ગયું. 33 આગરો પ્રમુ આયુષ્યબંધ આવી ગયું સાતમી નરકનું એ વખતે. એટલા ક્રૂર પરિણામ. પણ તે પછી એને ભગવાન મહાવીરની સમીપે, પેલા બૌદ્ધ મતી હતા, સરપ નાયકો જયારે ત્યારે બૌદ્ધ મતી હતા, ચેલના રાજી હતા, રાણી હતા, એ જૈન હતા અને આ બૌદ્ધ મતી હતા. એટલે એમ કે દિગંબર સાધુની પરીક્ષા કરવાની માટે હેતુ હતો એનો, તો એ વખતે આયુષ બંધાઈ ગયું. પછી એને ભગવાન મહાવીર પાસે એને બોધ મળ્યો અને બૌદ્ધ મત છોડી અને સમ્યક દ્રષ્ટિ જૈન થઈ ગયા. હવે એ પછી એનું આયુષ ઘટી ગયું. 33 આગળ ઉપરની સ્થિતિનું મંડળ હતું, એ ઘટતા ઘટતા 84 લાખ વર્ષનું રહ્યું અને પેલી નરકમાં અત્યારે ગયા. હવે અહીંથી તો સમ્યક જ્ઞાન લઈને ગયા હતા, પણ ત્યાં ગયા પછી સમ્યક જ્ઞાન જે પ્રગટ થયેલું છે એ પ્રતિકૂળ સંયોગ પાર વગરના છે. નારકીની ભૂમિકામાં પાર વગરની પ્રતિકૂળતા એનું વર્ણન નથી શકે. વર્ણન કરે તો અરેઅટી છૂટે, તો પણ જ્ઞાનીનું જ્ઞાન કોઈ એનો સંયોગથી હીણું થઈ શકતું નથી. કોઈ એને પ્રતિકૂળ સંયોગ કઈ નડતા નથી એમ કહે છે. જ્ઞાન પર્યાય પ્રતિકૂળ સંયોગોથી હણાઈ જાય, ઘટી જાય, ક્ષય થઈ જાય તેવો તેનો સ્વભાવ જ નથી જ્ઞાનનો. વળી કોઈ જીવ 11મા ગુણસ્થાનેથી પડી જાય ને ક્રમશઃ તે નિગોદમાં જાય તેવા જીવના જ્ઞાન ઉપયોગને ઉપયોગ જ કહેવાતો નથી. કોઈ કોઈ જીવને એ પ્રકારે 11મા ગુણસ્થાનથી પડી જાય તો પણ એની યોગ્યતાથી પડે છે, કોઈ બહારના સંયોગથી પડે છે એવું નથી. આત્મામાં જે ઉપયોગ જાય તેને જ ઉપયોગ કહીએ છીએ. જે પરમાં રહે કે રાગમાં રહે તેને ઉપયોગ જ કહેતા નથી. ઉપયોગ એટલે સમ્યક જ્ઞાન કહેતા નથી. પરથી હણાય નહીં, જે સ્વથી પાછો પડે નહીં પણ સ્વમાં એકાકાર રહે તે જ ઉપયોગનો સ્વભાવ છે. જ્ઞાનનો સ્વભાવ આત્મામાં રહેવાનો છે. આ બોલમાં અલિંગ ગ્રહણનો અર્થ અ એટલે નહીં, લિંગ એટલે ઉપયોગ, ગ્રહણ એટલે પરથી હણાઈ જવું, તે એટલે ઉપયોગ પરથી હરી જઈ શકાતો નથી. આ રીતે આત્માનું જ્ઞાન હરી જઈ શકાતું નથી એવું ઉપયોગનું સ્વરૂપ છે. એટલે પરથી જ્ઞાનનો નાશ ન થાય એમ. ઉપયોગ પણ એક જ્ઞેય છે. તારા ઉપયોગરૂપી પર્યાયને જ્ઞેયને હે શિષ્ય તું આમ જાણ. હવે નવ બોલ થયા, આજે દસમો બોલ શરૂ થાય છે. વીસ બોલ છે અલિંગ ગ્રહણના. ઉપયોગી જ્ઞેય એમ છે કે આજે બપોરે એની ચર્ચા ખૂબ થઈ હતી ફરીથી, કે આત્મામાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એમ ત્રણ પ્રકાર છે. દ્રવ્ય એટલે ત્રિકાળી અનંત ગુણનો પિંડ, એને દ્રવ્ય કહેવાય, જેમાં ગુણો છે. અને એ ગુણ અને દ્રવ્યની પર્યાયો સમય સમય થાય એને પર્યાય કહેવાય. તો દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણેયમાં જ્ઞાન જ્ઞાન વ્યાપક છે, ચૈતન્ય છે ને, એટલે જ્ઞાન ત્રણેયમાં વ્યાપક છે, એટલે આત્મા જ્ઞાનમય છે. હવે એ જ્ઞાનમય આત્મા છે એટલે એનો જાણવાનો તો તેને જ ઉપયોગ કહ્યું છે. જે પરમાં રહે કે રાગમાં રહે તેને ઉપયોગ જ કહેતા નથી, ઉપયોગ એટલે સમ્યક જ્ઞાન કહેતા નથી. પરથી હણાય નહીં, જે સ્વથી પાછો પડે નહીં પણ સ્વમાં એકાકાર રહે તે જ ઉપયોગનો સ્વભાવ છે. જ્ઞાનનો સ્વભાવ આત્મામાં રહેવાનો છે. આ બોલમાં અલિંગ ગ્રહણનો અર્થ અ એટલે નહીં, લિંગ એટલે ઉપયોગ, ગ્રહણ એટલે પરથી હણાઈ જવું, તે એટલે ઉપયોગ પરથી હરી જઈ શકાતો નથી. આ રીતે આત્માનું જ્ઞાન હરી જઈ શકાતું નથી એવું ઉપયોગનું સ્વરૂપ છે. એટલે પરથી જ્ઞાનનો નાશ ન થાય એમ. ઉપયોગ પણ એક જ્ઞેય છે, તારા ઉપયોગરૂપી પર્યાયને જ્ઞેયને હે શિષ્ય તું આમ જાણ. હવે નવ બોલ છે, આજે દસમો બોલ શરૂ થાય છે. વીસ બોલ છે અલિંગ ગ્રહણના. ઉપયોગી જ્ઞેય એમ છે કે આજે બપોરે એની ચર્ચા ખૂબ થઈ હતી ફરીથી, કે આત્મામાં દ્રવ્ય, ગુણ અને પર્યાય એમ ત્રણ પ્રકાર છે. દ્રવ્ય એટલે ત્રિકાળી અનંત ગુણનો પિંડ, એને દ્રવ્ય કહેવાય, જેમાં ગુણો છે. અને એ ગુણ અને દ્રવ્યની પર્યાયો સમય સમય થાય એને પર્યાય કહેવાય. તો દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણેયમાં જ્ઞાન જ્ઞાન વ્યાપક છે, ચૈતન્ય છે ને, એટલે જ્ઞાન ત્રણેયમાં વ્યાપક છે, એટલે આત્મા જ્ઞાનમય છે. હવે એ જ્ઞાનમય આત્મા છે એટલે એનો જાણવાનો તો સ્વભાવ છે, પણ એ જ્ઞાનમાં પોતાનો આત્મા પણ જણાય એવો એનામાં જ્ઞેયપણું પણ છે. આત્મા જ્ઞાન રૂપે છે અને આત્મા જ્ઞેય રૂપે છે. જ્ઞેય રૂપે એટલે જ્ઞાનમાં જણાવા લાયક પદાર્થ, તો એમાં દ્રવ્ય છે એ પણ પોતાના જ્ઞાનમાં જણાય, પોતાનો આત્મા પોતાના જ્ઞાનમાં જણાય, પોતાના જે ગુણો છે એ પણ પોતાના જ્ઞાનમાં જણાય, પણ પોતાની જે પર્યાય છે પ્રગટ થઈ જ્ઞાનની એ પણ જ્ઞાનમાં જણાય. એટલે જ્ઞાનનો સ્વભાવ જાણવું પણ છે અને જણાય પણ છે, જ્ઞાન જાણે પણ છે અને જ્ઞાન જણાય પણ છે, એવડો બેવડો ધર્મ જ્ઞાનમાં છે, બેવડો સ્વભાવ. આ જે પૂદગલાદી પદાર્થો છે જળ, એનામાં એ જ્ઞાનનો વિષય થાય, જ્ઞાનમાં જણાય ખરા પણ એ પોતે પોતાને ન જાણે. જળ પદાર્થ પોતે પોતાને ન જાણે,
પ્રમેત્વ ગુણ
છે, પ્રમેત્વ જ્ઞાન નથી, એટલે એનામાં જ્ઞેયપણું છે પણ જ્ઞાનપણું નથી. બે ધર્મ નથી, જ્ઞેય છે પણ જ્ઞાન નથી. અને આત્મામાં જ્ઞાન પણ છે અને આત્મા જ્ઞેય પણ છે, એવડો બેવડો ધર્મ છે. એટલે એમ કહ્યું કે જ્ઞાન છે, જ્ઞાન એ જ્ઞાન જે ઉપયોગ વર્તમાનમાં છે એમાં પ્રત્યેક જીવને જ્ઞાયક આત્મા જણાય જ રહ્યો છે. અને એની જ્ઞાનની પર્યાયમાં જે પર પદાર્થ જણાય છે એ ખરેખર પર પદાર્થ જણાતો નથી પણ એનું જ્ઞાન જ જણાય છે. જો જ્ઞાનના પરિણામમાં ટેબલ આદિ પર પદાર્થ જણાતા હોય અને જ્ઞાનના પરિણામમાં જ્ઞાન પોતાનું જ્ઞાન પોતાને ન જાણતું હોય તો એનામાં જ્ઞેય તો ઉડી ગયું. આ પર્યાયનો તમે પ્રશ્ન કર્યો ને કે પર્યાય, જ્ઞાનની પર્યાય, જ્ઞાનની પર્યાય પણ છે અને એવું જ્ઞેય પણ છે એને તું જાણ, એવાથી તમારો પ્રશ્ન આવ્યો કે જ્ઞાનની પર્યાય તો જ્ઞાનની પર્યાય છે જાણવું, પણ એમાં જણાવવું પણ છે, જાણે પણ ખરું અને જણાય પણ ખરું. પર્યાય હો, પર્યાય પર્યાયને જાણે અને પર્યાય પર્યાયમાં જણાય. પર્યાયમાં આત્મા તો જણાય, જેમ છે કેવી રીતે કે પ્રકાશ છે, આ અપ્રકાશ છે, આ અપ્રકાશ છે, આ લાઇટ છે, એ તો દીપક છે, તો દ્રવ્ય છે, પણ એનો જે પ્રકાશ ફેલાણો છે એ પ્રકાશમાં બેવડો ધર્મ છે. આમાં આને પ્રકાશે છે એ તો આમાં એકવડો ધર્મ છે. આ પ્રકાશનો વિષય થાય પણ આમાં પ્રકાશ નથી, આ પ્રકાશરૂપ નથી, અને પ્રકાશમાં તો બેવડો ધર્મ છે. એ પ્રકાશ પોતે પોતાને પણ પ્રકાશે, પ્રકાશ છે એ પ્રકાશક છે અને પ્રકાશ્ય છે. પ્રકાશ્ય એટલે પ્રકાશ પ્રકાશમય જણાય ને પ્રકાશ પ્રકાશ નહીં જાણે, એવડો એનામાં સ્વભાવ છે પ્રકાશમાં. એ પ્રકાશ દીપકને તો પ્રસિદ્ધ કરે, આને પ્રસિદ્ધ કરે, પણ આનું અત્યારે ગૌણ કહો, આપણે જાણવાનું ઓલું છે મુખ્ય. તમારા જ્ઞાનમાં વર્તમાનમાં તમારો આત્મદ્રવ્ય તો જણાય, કેમ કે આત્મદ્રવ્યમાં જ્ઞેયપણું છે. હવે એ જે જ્ઞેયપણું છે એ ત્રણેયમાં વ્યાપક છે, દ્રવ્ય ગુણ અને પર્યાયમાં. એકલા દ્રવ્યમાં જ્ઞેયપણું છે અને ગુણોમાં જ્ઞેયપણું નથી એમ નહીં, અનંત ગુણો પણ જ્ઞેયરૂપ છે અને એના જે પરિણામ થાય એમાં પણ જ્ઞેયત્વ છે. એટલે જ્ઞાનનો પર્યાય તમારો જે પ્રગટ થાય છે એમાં તમારો આત્મા જણાય, તમારા આત્માના અનંત ગુણ પણ જણાય, અને એ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનની પર્યાય પણ જણાય. જ્ઞાનની પર્યાય જાણે પણ ખરી પર્યાયને, અને પર્યાય પર્યાયમાં જણાય પણ ખરી, એવો બેવડો ધર્મ છે. સમજી ગયા? પછી એનો આજે બહુ ખુલાસો બહુ વધારે પડતો સારો થયો તો ટેપ સાંભળવા જેવી છે કે આ એક અનુભવની કળા છે.